विधानम नमो आयिर्याणम नमो उवजायाणम नमो लोए सर्वसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम।
आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळानो स्वाध्याय करी रह्या छे। एमां आपणे जे बीजू सात तत्व अधिकार छे एमां सात तत्वनो आपणे पहेला स्वाध्याय कर्यो અને હવે જે સાચા દેવશાસ્ત્ર ગુરુ છે એનું સ્વરૂપ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ। તો એમાં પણ આપણે જે અરિયંત ભગવાન સિદ્ધ ભગવાન જે પંચપરમેશ્વરીના મૂળ ગુણો એની ચર્ચા કરીએ છીએ, બરાબર। આપણે અરિયંત ભગવાનના 46 ગુણ જોયા, 4 અનંત ચતુષ્ટય, 10 ગુણ જન્મથી છે, બીજા 10 કેવળ જ્ઞાન થતા ઉત્પન્ન થાય છે, 14 અતિશય દેવોકૃત છે અને 8 પ્રાતિહાર્ય જે મંગલ દ્રવ્ય કહેવાય એ એમની સાથે હોય છે, બરાબર। આ અરિયંત ભગવાનના 46 મૂળ ગુણો થયા। એના પછી આપણે સિદ્ધ ભગવાનના 8 મૂળ ગુણ જોયા। સિદ્ધ ભગવાનને બહાર શરીર નથી, કોઈ પૂતગલનો સંયોગ નથી, એટલે બહારના કોઈ અતિશય ગણાવ્યા નહીં, પણ અંદર આત્માના જે મૂળ ગુણો છે એની આપણે ચર્ચા કરી। એના પછી આચાર્ય ભગવાનના 10 પ્રકારના ધર્મો, જે આપણે ઉત્તમ સમાધિ 10 ધર્મ હમણાં જ ઉજવ્યા ને, પર્યુષણ પર્વ હમણાં જ પૂરો થયો, તો 10 પ્રકારના ધર્મ, 12 પ્રકારના તપ, 6 અંતરંગ તપ અને 6 બાહ્ય તપ, એટલે 22 થયા। પછી 5 આચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર અને ચારિત્રાચાર, એમ કરીને 5 આચાર, 6 આવશ્યક, સામાયિક કરવી, વંદના કરવી, તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવી, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર અને 3 ગુપ્તિ, એમ કરીને આચાર્ય ભગવાનના 36 ગુણો આપણે જોયા। લાસ્ટ ક્લાસમાં આપણે ઉપાધ્યાયના 25 ગુણોની ચર્ચા કરી હતી। એ 25 ગુણમાં 11 અંગ અને 14 પૂર્વ, એ 11 અંગ અને 14 પૂર્વની રચના કેવી રીતના થાય છે એના માટે આપણે શ્રુત સ્કંધનું આખો ડાયગ્રામ લાસ્ટ ટાઈમ જોયો હતો, એને થોડું રિવિઝન કરીએ છીએ। અમુક લોકોએ કહ્યું કે જરાક એને ફરીથી રિવાઇઝ કરો, શું નંબર્સ આવે છે, કેવી રીતના આવે છે। જો 11 આપણે આ ફોટોમાં, આ ફોટો અહીંયા ઉપર જૈન મંદિરમાં પાછળ દિવાલ પર છે ને, તો જે ઇંગ્લિશ બારખડી હોય ને ABCD એમાં 26 લેટર્સ હોય, એવી રીતના હિન્દી સંસ્કૃત એ બધી બારખડીઓમાં 63 લેટર્સ હોય, ઇન્ક્લુડિંગ વોવલ્સ અને કોન્સોનન્ટ્સ, જે પહેલા અ આ ઈ ઉ એ ઐ અમ અહા એમ કરીને વોવલ્સ આવે અને પછી પાછળથી ક ખ ગ ઘ ન ચ છ દ ધ ન ત થ દ ધ ન યર લ વ શ એમ કરીને બીજા કોન્સોનન્ટ્સ આવે છે, એ બધું મળાવીને 63 લેટર્સ થાય। હવે જેવી રીતના આપણી બુક હોય તો આપણી બુકમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવ્યું હોય તો સેન્ટેન્સમાં અમુક આમ કહે ને કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું, તો હું જીવ છું એમાં છું પહેલા એકવાર આવી ગયું અને હું જ્ઞાનથી જાણું છું તો પાછું છું આવ્યું, એને કાઉન્ટ નહીં કરવાના। જે ડુપ્લિકેશન થાય છે વર્લ્ડનું એમને અપુનરુક્ત શબ્દ એને કાઉન્ટ કરો તો કેટલા બની શકે, ખ્યાલ આવ્યો ને? જે વર્ડને મલ્ટિપલ ટાઈમ રિપીટ તમે આપણે કરીએ જ છે બુકમાં એને કાઉન્ટ નહીં કરવાના, પણ 63 લેટર્સમાંથી જે નોન રિપીટેડ વર્ડ્સ કેટલા બની શકે, તો એના માટે નીચે એક બહુ મોટો આંકડો બતાવ્યો છે અહીંયા। થોડા ઝૂમ ઇન કરના ભાઈ, જો આ નીચેનો આંકડો જે છે 184467 આદિ, જો તમને કેલ્ક્યુલેટ કરવું હોય આપણી જાતે જ, આપણી પાસે ફોનમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર્સ હોય છે, તમે કાઢો, જો હું તમને કહું કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું, તમારો ફોન કાઢો સાથે અને ગણતરી કરતા જાઓ, તો તમને એક આઈડિયા આવે ને કે કેવી રીતના ગણતરી થાય છે. આપણું જનરલી કેલ્ક્યુલેટરને એમ આડું કરો ને તો ઓલું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે છે. કરવું છે કોઈને કે એમાં જવા દે? ઓકે ચાલો ઠીક છે. તો જો આ જે નીચેની સંખ્યા છે ને એ તમે કેલ્ક્યુલેટર પર કરો ને 2^64 - 1, તો આ નંબર આવે છે. એટલે 63 લેટર્સ છે, એના તમે કોમ્બિનેશન n+1 એમ કરો ને અને પછી સબટ્રેક્ટ કરો બાય 1, તો આ નંબર આવે. તો ટોટલ નંબર ઓફ વર્ડ્સ આટલા બની શકે, બરાબર. હવે આને એક બાજુ મૂકો. સેકન્ડ વસ્તુ આપણે શું જોઈ હતી કે જેવી રીતના આપણે સ્તુતિ છે કોઈ દેહ છતાં જેની દશા, એના તમે કાઉન્ટ કરો લેટ વર્ડ્સ, તો 32 વર્ડ થાય છે. કોઈ પણ એક કડીમાં 32 વર્ડ થાય, અને એક આખું પદ હોય તો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 પદ છે, પણ આપણા જે ઓરિજિનલ આગમો છે તો પદો નાના મોટા ઘણા હોય ને, તો એવરેજ સાઇઝ ઓફ અ પદ, એવરેજ ઘણા નાના હશે ઘણા મોટા હશે, પણ એને એવરેજ કરી નાખો તો ઓલમોસ્ટ 51 કરોડ પદ એક સ્તુતિમાં હોય. ચાલો, મેં ગઈકાલે કર્યો સંખ્યા, તો આપણને 51 કરોડ થી થોડો વધારે નંબર આવે છે. તો જો એને તમે મલ્ટીપ્લાય કરો, સપોઝ 51 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 32, લાસ્ટ ટાઈમ મારી એક મિસ્ટેક થઈ હતી, મેં 163 કરોડ કીધું હતું અહીંયા, ઇટ્સ એકચ્યુઅલી 1634 કરોડ. 51 ને તમે 32 થી મલ્ટીપ્લાય કરો, લોજિકલ છે, 51 મલ્ટીપ્લાય બાય 32 ઇઝ સમથિંગ લાઈક 1634, અને આ પછી આખો ડિટેલ નંબર આવે છે. ખ્યાલ આવ્યો? જો ફરીથી આપણે જેવી રીતના એક આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્તોત્ર છે તો એમાં નંબર ઓફ અક્ષર કેટલા હોઈ શકે એ આપણે કાઢ્યા. ઓન એન એવરેજ જો આટલું 51 કરોડ પદ લાંબુ પદ હોય તો આટલા અક્ષરો નીકળે છે. હવે ટોટલ અક્ષરો આપણી પાસે આટલા છે, અને એમાંથી આટલા અક્ષરો એક મીડિયમ સાઇઝના પદમાં હોય છે, તો નંબર ઓફ પદ કેટલા આવે? તો આમાંથી આ ડિવાઈડ કરો એટલે આપણને આ 112 કરોડ વાળો નંબર આવે છે. પણ એ ડેસિમલ પોઈન્ટમાં આવશે, કેમ કે એક્ઝેક્ટ ડિવિઝન નથી થતું. તો જે બચી ગયો નંબર એડિશનલ, એનું ન્યુમરેટર આપણે કહીએ ને જે એક્સેસ, એ આ નંબર છે, આ એક્સેસ નંબર છે. ખ્યાલ આવ્યો? તો ધીસ ઇઝ ધ હોલ નંબર અને આ ન્યુમરેટર ઓફ ડેસિમલ. એમ કરીને આ 112 કરોડ જે છે એ 12 અંગના પદોની સંખ્યા છે, પદોની. એને પછી તમે ઓલા આ 51.5 કરોડ ને આનાથી મલ્ટીપ્લાય કરો તો અક્ષરો આવે છે. એટલે દેટ વિલ બી સમથિંગ સ્મોલર ધેન ધીસ, ધીસ નંબર સ્મોલર ધેન ધીસ નંબર. ખ્યાલ આવે ને? અને આ જે છે આને અંગ બાહ્યાક્ષર કહેવાય છે, કે એટલા અક્ષર હવે એક્સેસ છે, અને એક્સેસ અક્ષરોથી જે શાસ્ત્ર બને છે એને પ્રકીર્ણક કહેવાય છે. એ પ્રકીર્ણક છે વેરી સ્મોલ, એટલે એને જનરલી બહુ વર્ણનમાં આવતા નથી. આપણે અંગ અને પૂર્વજ કહીએ છીએ, એ પ્રકીર્ણકનું બહુ વર્ણન આવતું નથી. આપણી પાસે છે કન્ટેન્ટ એમાં શું શું છે, અને તમે ષટ્ખંડાગમ જુઓ તો એનું આખું વર્ણન ડિટેલમાં છે, બરાબર. ઓકે ચાલો, હવે આ 112 પદો જે આવ્યા દ્વાદશાંગમાં, તો 12 અંગમાં કયા અંગમાં કેટલા પદ છે એની સંખ્યા ઉપર લખેલી છે. હા ભાઈ, ઉપર જઈએ થોડા. જો અહીંયાથી હવે એક એક અંગના નામ અને એમાં કેટલા કેટલા પદો છે એની સંખ્યા આમાં આપેલી છે. તમે આને ડિટેલમાં ઉપર જઈને સ્ટડી કરજો, ઉપર જે મેપ છે ને, કેમ કે આ જો આ પછી આ પ્રકીર્ણકના ભેદ પ્રભેદ બી ત્યાં લખ્યા છે. ખ્યાલ આવે? આપણા એ પિક્ચરમાં ઘણી બધી ડિટેલ્સ છે, એટલે એને રિયલી વાંચવા લાયક છે. આપણે તો અહીંયા બધું ના વર્ણન કરી શક્યા. આજે આ પ્રકીર્ણક છે એમાં આપણે બહુ ડિટેલમાં જતા નથી, પણ એના નામ પણ આપ્યા છે. પછી 12 અંગના 5 ભેદ થાય છે, એ 5 ભેદોના નામ, એમાંથી જે પૂર્વગત જેના 14 પૂર્વ ભેદ છે એમાં કેટલા પદ, એક એક પૂર્વમાં કેટલા પદ, એની આખી સંખ્યા અહીંયા ઉપર આવે છે. જો આ બધા જો ચુલિકાના પણ ભેદ પ્રભેદ છે, પાંચ જે કીધા ને, બારમા અંગના પાંચ ભેદ, એ પાંચ ભેદોના પણ સબ ભેદો છે બધા, ઘણા બધા, અને બધાની સંખ્યા અહીંયા બધી આપેલી છે. એટલે તમે સ્ટડી કરજો. આપણે તો એને સમરીમાં ફરીથી રિવાઇઝ કર્યું. હવે જો મારી એક વસ્તુ હજી બતાવી છે તમને, બીકોઝ ઇટ ઇઝ કોન્ટેક્સ્ચ્યુઅલ. આપણી પાસે આ બુક છે, ભગવાન મહાવીર કી આચાર્ય પરંપરા. આપણી પાસે આ બુક છે, સોનગઢથી પબ્લિશ થઈ છે. આમાં તમે જુઓ તો આપણી પાસે આજે જે લિટરેચર અવેલેબલ છે, શાસ્ત્રો જે પણ, એમાં પણ મુખ્યત્વે ષટ્ખંડાગમ, જે મૂળ પહેલું શ્રુત સ્કંદ ગણાય. આપણા જે બધા શાસ્ત્ર છે ને, તો દેર આર ટુ મેઇન સોર્સીસ. એક છે ષટ્ખંડાગમ, અને એના બેઝિસ પર પછી એના ફર્ધર ડિસ્ક્રિપ્ટર્સ અને એની ટીકાઓ ને એની અધર ટીકાઓને એના બેઝિસ પર સમરીને એવી રીતના લખાયું છે, એ છે. અને બીજું જે છે એ મૂળ પંચ પરમાગમ, જે સિમંદર કુનકુંદ આચાર્યની રચના કરી, તો એના પણ આવી રીતના ડિવિઝન અને એના પર ટીકાઓ અને સબ ટીકાઓ અને એના પર આચાર રચિત શાસ્ત્રો એવી રીતના છે. એટલે પણ મૂળ સોર્સ જોઈએ તો આપણી પાસે બે મૂળ સોર્સ છે કે ક્યાંથી આપણી પાસે શાસ્ત્ર આવ્યું છે, બરાબર. તો એ આ બુકમાં ડિસ્ક્રાઇબ કરેલું છે, એ મારે તમને જરાક બતાવવું હતું. બુકનું નામ છે ભગવાન મહાવીરની આચાર્ય પરંપરા. એટલે મહાવીર ભગવાન પછી ક્રમવાઇઝ જે એક એક પછી એક એક મહામુનિરાજ બધા થયા અને એમણે કયા શાસ્ત્રની રચના કરી, એમની સ્ટોરી શું છે જીવનની, એ બધું આ બુકમાં આપેલું છે. બહુ સરસ બુક છે, વાંચવા લાયક છે. હા, લાયબ્રેરીમાં હશે. જો આમાં ટોપિકનું નામ છે ષટ્ખંડાગમનું ઉદ્ભવ સ્થાન, એમ કરીને લખેલું છે. સી, વોટ આઈ રિયલી વોન્ટ ટુ શો યુ ઇઝ કે આપણી પાસે જેટલી લિટરેચર અવેલેબલ છે, એક દિવ્યધ્વનિનો કેટલો નાનો અંશ છે એ સમજો. જે ભગવાનનું કેવળ જ્ઞાન છે એમાંથી અનંતમો ભાગ જ તો દિવ્યધ્વનિમાં આવે છે. એ અનંતમાં ભાગમાંથી પણ અનંતમો ભાગ ગણધર ભગવાન કેપ્ચર કરે છે પોતાના જ્ઞાનમાં, અને એ જે કેપ્ચર કરે છે એનો પણ એક ભાગ ખાલી 12 અંગમાં રચના થાય છે. જેટલું આપણું નોલેજ હોય, આપણે બધું તો બુકમાં રાઇટ ના કરી શકીએ ને, ખ્યાલ આવે છે કે નહીં? હવે જે 12 અંગ થયા એ આપણે જોયા કેટલા વિસ્તૃત છે, બરાબર. એક એક અંગમાં કરોડો કરોડો પદો છે, એક એક અંગમાં લાખો કરોડો પદો છે, અને એક એક પદમાં આટલા બધા અક્ષરો ને એવી રીતના છે. જો હવે આજે 12 અંગ છે, એમાંથી પાંચમો એક અંગ છે. હવે પાંચમો અંગ દેખાઈએ જરા. 12 અંગમાંથી પાંચમો અંગ છે, એનું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. ત્યાંથી કરે છે હમણાં આખા સ્ક્રીન ફ્રોઝન. જો આ પાંચમો અંગ છે, એનું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અધિકાર, બરાબર. તો જે ષટ્ખંડાગમ છે ને, એમાંથી પહેલો ખંડ જે છે, એ પહેલા ખંડનું નામ જીવ સ્થાન છે. તો આ જે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અધિકાર છે, એમાંનો બહુ નાનો એક અંશ એ જીવ સ્થાનની અંદર કેપ્ચર થયેલો છે, બરાબર. હવે આગળની વાત કરું. જો અભી ભૈયા 12મા અંગ ઉપર વો પૂર્વ કી રચના હે ના, વો દેખાય. જો આ 12 અંગ છે, એમાંથી પૂર્વગત, બરાબર, પૂર્વગતમાંથી બીજું અગ્રાયણી પૂર્વ કરીને છે. આ જો નીચે અગ્રાયણી પદ, બરાબર, આ અગ્રાયણી પૂર્વની અંદર તમને એમ કે લખવું હોય તો હું તમને આપીશ પછી, હમણાં ખાલી ધ્યાન આપજવાના કરજો. આ અગ્રાયણી પૂર્વમાં એમ સમજો કે ધેર આર 14 મેઇન ચેપ્ટર્સ, અધિકાર જે કે 14 મહાઅધિકાર છે અગ્રાયણી પૂર્વની અંદર. એ 14 મહાઅધિકારમાંથી જે પાંચમો એક અધિકાર છે, જેનું નામ છે ચયન લબ્ધિ,
એ આમાં નથી હવે એ ડિટેલ્સ, પણ એ પાંચમો એનો જો ફરી પહેલા હું જરાક તમને વ્યવસ્થિત ભેદ પ્રભેદથી એક્સપ્લેન કરું. આપણે બધું ત્રી ડાયગ્રામ જેવું બનાવ્યું ને ક્લાસિફિકેશન કરતા જઈએ ને, એમ સમજો ફર્સ્ટ લેવલ પર બારમો ખંડ, એના પછીના લેવલ પર એનો એક પૂર્વ. કયું પૂર્વ છે? બીજું અગ્રાયણી પૂર્વ. એ અગ્રાયણી પૂર્વની અંદર ધરા 14 14 અધિકાર, એમાંથી પાંચમો ચયનલબ્ધી અધિકાર, એની અંદર એ ચયનલબ્ધી અધિકારની અંદર 20 પ્રાવૃત્ત છે. પ્રાવૃત્ત એટલે સમજો શાસ્ત્ર જેવું. તો એક અધિકારની અંદર 20 શાસ્ત્ર છે એમ સમજો. તો એ 20 પ્રાવૃત્તમાંથી પણ જે ચોથું એક કર્મ પ્રાવૃત્ત કરીને પાડે છે, એ કર્મ પ્રાવૃત્તની અંદર 24 અનુયોગ છે, અનુયોગ દ્વાર કહેવાય. હવે એ 24 અનુયોગ દ્વારમાંથી જે પહેલો અને બીજો છે એનું નામ છે કૃતિ અને વેદના, એનું કેપ્ચર, એનો સારાંશ, કેપ્ચર એટલે આખોની પાછું, એનો સારાંશ એ જે ચોથો ખંડ છે ષટખંડાગમનો એની અંદર કેપ્ચર થયેલું છે. પછી ત્રીજું ચોથું ને પાંચમું જે આ અનુયોગ દ્વાર છે, સ્પર્શ કર્મ અને પ્રકૃતિ, એનું સાર એક પાંચમો વર્ગણા ખંડ છે ષટખંડાગમમાંથી, એમાં થયેલો છે. ખ્યાલ આવે? અને આખું ડિટેલ આ બુકમાં આપેલું છે. મારો કહેવાનો મતલબ શું છે કે 12 અંગમાંથી પણ એક પૂર્વ, એક પૂર્વમાંથી પણ એક મહાઅધિકાર, એમાં પણ એક પ્રાવૃત, એમાં પણ એક અનુયોગ દ્વાર, અને એના અંશોનું કેપ્ચરિંગ ષટખંડાગમના અધિકારોમાં થયેલું છે. હવે આપણી પાસે જે બાકીના બધા જ અંગ, ખ્યાલ આવે છે? 12 અંગમાંથી મેં ખાલી 12મો અંગ અને 5મો અંગ કીધું ને, બાકીના અંગનું ઇન્ફોર્મેશન અથવા આ જે બે અધિકાર, આ જે બે અંગની અંદરના જે જે પોર્શનનું કેપ્ચરિંગ આ શાસ્ત્રમાં થયું છે એના સિવાયની ઇન્ફોર્મેશન આપણી પાસે છે જ નહીં. ખ્યાલ આવે ને? એટલે જે આપણી ત્યારે દ્વાદશાંગની જે રચના થઈ હતી, ગણધર ભગવાને કરી હતી, એમાંથી કેટલો મેજોરિટી પોર્શન તો ત્યારે જ લેપ્સ થઈ ગયો હતો. જે ધર્સેન આચાર્યને વિકલ્પ થયો કે ભાઈ આપણે શાસ્ત્રની હવે લિખિત રૂપે રચના કરવી પડશે. સ્ટોરી સાંભળી છે ને બધાએ? ધર્સેન આચાર્યની સ્ટોરી સાંભળી છે ને બધાએ આ ષટખંડાગમની? કે હવે આપણે શાસ્ત્ર લિખિત રૂપે કરવા પડશે. પહેલા ઇટ વોઝ ઓરલ, કે મને બધું યાદ છે, મેં ગાયને આવી રીતના સમજો, મેં ગાયને શીખાડ્યું, બધા મુનિરાજ એકબીજાને ગાયને શીખાડે અને સામેવાળાને યાદ રહી જાય એક જ વાર સાંભળીને. ત્યારે લોકો એટલા શાર્પ હતા. પછી ધીરે ધીરે મેમરી પાવર ઓછો થતો ગયો લોકોનો, એટલે જે કહે છે પણ બધું સામે યાદ રહેતું નથી, અમુક પોર્શન જતો જાય છે. એટલે તમે આ આચાર્ય પરંપરા જોશો ને તો આમાં તમને મળશે કે મહાવીર ભગવાન પછી 3 તો અનુબદ્ધ કેવડી થયા, એટલે કેવલી ભગવાન જ થયા. એના પછી 5 શુદ્ધ કેવડી થયા. શુદ્ધ કેવડી એટલે એમને બધું જ જ્ઞાન છે, હી ધે કુડ રિટેન એવરીથિંગ. એના પછી 11 પૂર્વના ધારી થયા, એટલે 3 પૂર્વ હવે યાદ નથી ગયા. ખ્યાલ આવે છે ને? એના પછી 5 પૂર્વ, 1 પૂર્વ, પછી 12 અંગની બદલે 10 અંગ, 5 અંગ, 1 અંગ, એટલે 1 અંગનું જ જ્ઞાન બચ્યું, બાકી બધું ડિસઅપિયર. ખ્યાલ આવે છે? એટલે આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે એ 12 અંગમાંથી બહુ જ ઓછી છે, પણ તો પણ કેટલી બધી છે. ખ્યાલ આવે છે? તો પણ આપણી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે કે આપણે આપણી આખી લાઈફ સ્ટડી કરતા રહીએ ને તો પણ પૂરું ન પડે. કરી દઈશું.
હજી કોઈ કરી રહ્યો છે?
એટલે શું કરી રહ્યા છે? ના, છે જ નહીં ને આપણી પાસે. જો 2000 વર્ષ પહેલા જયારે ધર્સેન આચાર્યને વિકલ્પ થયો કે શાસ્ત્રની રચના કરવી પડશે, તો ધર્સેન આચાર્ય હિમસેલ્ફ એ ખાલી 1 અંગના પાર્શિયલ જાણકાર હતા. એટલે એમના ગુરુઓ એમને વિશે જ જ્ઞાન હતું, પણ બાય ધ ટાઈમ નોલેજ કેમ ટુ હિમ, એમની પાસે ખાલી આ પાંચમા, જે પાંચમો પૂર્વ કીધું ને, આ અગ્રાયણી પૂર્વ કીધું ને, એનો પણ પાંચમો કર્મ પ્રાભૃત, જે અનુયોગ શું કીધું, કર્મ પ્રાભૃત દ્વાર કીધું ને, એટલે એમને એટલું જ જ્ઞાન હતું, એમની પાસે પણ એટલો જ ક્ષયક્ષમ હતો કે એટલું જ એ રિટેન કરી શક્યા. ખ્યાલ આવે ને? હવે જે એટલું એમણે રિટેન કર્યું, એમણે જોયું મારા પછીના જીવો તો હજી પણ એટલા ક્ષયક્ષમ ઓછો છે, એટલે હવે કેપ્ચર નહીં કરવામાં આવે તો બધું વયું જશે. એટલે એમને જેટલું પણ યાદ હતું એમણે પુષ્પદંત અને ભૂતબલી આચાર્યને ગાયને શીખાડ્યું અને એમણે બધું લખી નાખ્યું. ખ્યાલ આવે છે કે નહીં? હવે ષટખંડાગમ કેટલા છે કોઈ જોયા છે? કોઈને ખબર છે કેટલી બુક્સ છે? નથી ખબર? જો ષટખંડાગમમાંથી જે છઠ્ઠો ખંડ છે ને, એ છઠ્ઠો ખંડ તો ઓરિજિનલ જ છે, એની ક્યારે ટીકા જ રચાઈ નથી. ટીકા એટલે જે ડિસ્ક્રિપ્શન લખે ને, તો ઓરિજિનલ ખંડની આ સમય સારજી પરમાગમ જેવી 7 બુક્સ છે, મોટી મોટી. ખ્યાલ આવે છે? અને જે પહેલા 5 ખંડ છે એની ટીકા રચાઈ છે પાછળથી, વીરસેન સ્વામી કરીને થઈ ગયા લગભગ 1000 વર્ષ પહેલા એમણે રચના કરી. તો એ પહેલા 5 ખંડની જે ટીકા છે એની ધવલ અને મહાધવલ કરીને 2 મોટી ટીકા ગ્રંથ છે. ખ્યાલ આવે? જેવી રીતના સમય સારજી છે એ ઓરિજિનલ નથી, આ ટીકા ગ્રંથ છે. આત્મખ્યાતિ ટીકા કહેવાય, જે આટલી મોટી બુક દેખાય છે ને એ. તો એ જે પહેલા 5 ખંડ છે એના કેટલા 16 અને ધવલના 16 ને જય ધવલના કેટલા, મહાધવલના કેટલા, કઈ આપકો પતા છે? અચ્છા, એટલે ઇન શોર્ટ 16 અને આટલા બધા જુદા જુદા ભાગ છે. મહાબંધ કે છે ભાગ ઓર આગે ધવલા કે 16 બુક છે આટલી જાડી જાડી. અને એ પણ જે આટલો આ એક અંગના, એક પૂર્વના, એક આનો ને એક આનો ને એટલા ભેદ પ્રભેદ પાડ્યા પછી હજી આટલું બધું નોલેજ છે એટલા અંશમાં પણ, તો દ્વાદશાંગમાં કેટલું નોલેજ હશે વિચાર કરો. ખ્યાલ આવે છે ને? એટલે જે જીનવાણીનું જે જ્ઞાન છે ને આપણી પાસે, અગાધ અગાધ જ્ઞાન છે, એનું કોઈ લિમિટ જ નથી. જેટલી આપણા જ્ઞાનની શક્તિ છે ને એટલું આપણે ગ્રાસ કરી શકીએ છીએ. જેટલું જીનવાણીમાં છે આપણે એનાથી લિમિટેડ છે એવું ક્યારે વિચાર ન કરવો. ખ્યાલ આવે છે કે નહીં? પોઈન્ટ સમજાયો કે નહીં? અરે આટલું બધું લોસ થઈ ગયું તો હવે તો આપણી પાસે કંઈ નહીં હોય, કાંઈ નહીં, એની ચિંતા નહીં કરો. આપણી પાસે જેટલું જ્ઞાન છે ને એમાં એટલું પણ કેપ્ચર થવાની યોગ્યતા નથી. તો આપણું જ્ઞાન આપણે ખાલી આ શાસ્ત્રમાં લગાવીએ. જેવી રીતના કુનકુંદ આચાર્યની સ્ટોરી બધાએ સાંભળી હશે ને, કે કુનકુંદ આચાર્ય એના પહેલાના ગૌમાલક ગ્વાલા હતા, તેમને શાસ્ત્ર વાંચવાની એવી શક્તિ નહોતી. એમની પાસે તો તાડપત્ર મળ્યા પણ એ કહ્યું કે મને તો આ સમજાય નહીં. તો શું કર્યું એમણે? કે પાછળથી મુનિરાજ આવ્યા તો એમણે એમને દાન કરી દીધા અને એના ફળમાં નેક્સ્ટ ગૌમાં એમને આટલું બધું ક્ષયોક્ષમ એમને પ્રગટ થયું. એવી એવી પ્રથમાન યોગમાં એવી કથા આવે છે ને. તો આપણે આપણું જ્ઞાન આ શાસ્ત્રને સમજવામાં લગાવીએ તો એના ફળમાં આપણું જ્ઞાન ખીલે છે ઓટોમેટિકલી. જો તમે આજ ભાવમાં, નેક્સ્ટ ભાવની વાત નથી, આજ ભાવમાં પ્રેક્ટિસ કરી જુઓ. જેને અત્યારના સમજો, આપણને ગણિત ને બધું ન સમજાતું હોય, આવું 2n+1 ને આ માઇનસ ને બધું શું છે કઈ સમજાતું નથી, પણ તમે જો વાંચવાની કોશિશ કરો અને આપણા જ્ઞાનને એમાં એન્ગેજ રાખો ને તો ધીરે ધીરે જ્ઞાન ખીલતું જાય છે અને બધા પ્રિન્સિપલ સમજાતા જાય ઓટોમેટિકલી, કંઈ કરવું ન પડે. એ વાંચતા જાઓ અને આપણું જ્ઞાન ખીલે છે અને સમજાતું જાય છે. જો જે જેટલા પણ વૃદ્ધ લોકો છે ને, આપણા જે દાદા દાદીની ઉંમરના હોય, 70-80-90 વર્ષના બધા, એ જેને જેને શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો હશે ને એમનું જ્ઞાન હજી પણ શાર્પ જ હશે. તમે નોટિસ કરજો. કેમ એવું હોય છે? કેમકે એક જ્ઞાનની એવી યોગ્યતા જ છે કે જેટલું જેટલું તમે એને શાસ્ત્રમાં રમાવો એટલું એ શાર્પ થતું જાય છે. ચાલો આગળ વધીએ. આપણે આવી રીતના ઉપાધ્યાય પરમેશ્રીના 25 ગુણોની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી લીધી હતી. આજે જરાક આગળ વધીએ, નવો ટોપિક લઈએ. जो आज साधु भगवान ना 28 मूल गुणों की चर्चा आपणे करवानी छे। आपणे प्रश्नोत्तर माला में आवी हमणा भाई गया छे। प्रश्नोत्तर माला में क्वेश्चन नंबर 21 छे। जो वाँचू मुनि एटले के साधु अथवा श्रमण ना 28 मूल गुणों कया, बोलो कोई ने ख्याल छे? नेट कैटेगरी 28 मूल गुणों कया छे? नहीं नहीं, ऑर्डर वाइज पहला शू आवे? पांच इंद्रिय विजय सिद्धू नहीं, पांच महाव्रत बराबर, पांच महाव्रत पछी पांच समिति पछी पांच इंद्रिय विजय पछी छ आवश्यक अने सात अन्य गुण बराबर। पांच महाव्रत, पांच समिति, पांच इंद्रिय विजय, छ आवश्यक एटले 5 3 15 अने 6 21 અને 7 અન્ય ગુણો, જો એની ચર્ચા આપણે કરીએ છીએ। સૌથી પહેલું છે પાંચ મહાવ્રત। જો મેન આપણે જોઈએ, ભાઈ ક્વેશ્ચન 21 નીકળ્યું, મેન જોઈએ તો મુનિરાજના જે મુખ્ય ગુણ કહેવાય ને એ મહાવ્રત સૌથી પહેલા એના મુખ્ય ગુણ કહેવાય। જે વ્રતોમાં મુખ્ય વ્રતો જોઈએ તો જેવી રીતના શ્રાવક છે, સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય ચોથા ગુણસ્થાન વર્તી તો એને અવ્રતી કહેવાય છે બરાબર, કેમ કે એને એક વ્રત લીધા નથી। પંચમ ગુણસ્થાન વર્તી તો શું કહેવાય? દેશવ્રતી અથવા અણુવ્રતી કહેવાય છે। અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી હોય તો એને મહાવ્રતી કહેવાય છે। તો આ કયા વ્રતની વાત છે? કે આજે પાંચ પાપની સામે, જે પાંચ પાપ છે હિંસા જીવ ચોરી કુશીલ ને પરિગ્રહ, એની સામે આ પાંચ મહાવ્રતો છે। હિંસા એટલે હિંસા, અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ વ્રત, આવી રીતના પાંચ મહાવ્રત મુનિરાજોને હોય છે। જે બાલમૃત પાઠમાળા ને બધીઓ છે ને એમાં પણ એક કલ્પનાબેન કરીને છે બ્રહ્મચારી, એમણે એક ગાઈડ જેવું લખ્યું છે, એમાં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ બહુ સરસ એકદમ ડિટેલમાં આપ્યું છે, ત્યાંથી વાંચવા લાયક છે। ઇન જનરલ જે આ એ બાલબોધની બધી બુક્સ છે એમાં આ મહાવ્રતોની ચર્ચા છે ને, જે પાછળથી માગેલી વિતરા વિજ્ઞાન ભાગ 3 આવે છે, બહુ સરસ ત્યાંથી વાંચવા લાયક છે। મુનિરાજને કેવું હોય છે કે મુનિરાજને બહારના તો કોઈ પદાર્થની હિંસા છે જ નહીં, ચાર પ્રકારની હિંસા હોય ને ઓલી, આરંભી, ઉદ્યોગી, પછી સંકલ્પી અને વિરોધી। તો મુનિરાજને આ ચાર પ્રકારની હિંસા તો છે જ નહીં, પણ જે મુનિરાજને બહારમાં ત્રસ જીવો હોય ને, નાના નાના જીવાત, એમની તો હિંસા નથી, સ્થાવર જીવોમાં પણ દીધા વિના ભૂમિમાંથી માટી એકદમ જંગલમાં રહેતા હોય તો આ જમીન કોની છે? જંગલમાં રહેતા હોય તો માટી કોની છે? કોઈની માલિકીની નથી, તો મુનિરાજ લઈ શકે કે નહીં? કોઈ બીજાની માલિકીની હોય ને લઈ લે તો ચોરી ગણાય, પણ અહીંયા તો કોઈની નથી। અથવા જંગલમાં નદી વહેતી હોય, આપણે મુનિરાજને કેવું હોય કે કમંડલ હોય સેના માટે? શરીરની શુદ્ધિ માટે, અને એક મોર પીછો એ ઓલું પરિમાર્જન કરવા માટે કે કોઈ જીવોની હિંસા ન થાય એટલે। તો હવે સપોઝ એ કમંડલમાં પાણી ખતમ થઈ ગયું, પોતાના પીવા માટે નહીં ચલો, પણ શારીરિક શુદ્ધિ માટે તો જંગલમાં નદી વહે છે તો લઈ લે કે નહીં? એમાંથી ખ્યાલ આવે છે કે નહીં? ક્વેશ્ચન, નો લે દીધા વિના માટી કે પાણી, એવી પણ વસ્તુ જે ન લે એને અચૌર્ય મહાવ્રત કહેવાય છે। કેમ કે એમને કોઈ જ જાતની પર પદાર્થની વસ્તુઓ પર જરાય મોહ કે લોભ કે આ મને જોઈએ છે એવું છે જ નહીં, ખ્યાલ આવે છે? એ જાતનું આખું વર્ણન ત્યાં બહુ બધું ડિટેલમાં છે, આપણે તો એક એક્ઝામ્પલથી ખાલી જોયું। જે આ હિંસાની વાત આપણે લીધી હતી તો એમને જે ષટ છ પ્રકારના જીવોની અહિંસા છે, ત્રસ જીવોનો ઘાત એ તો પાંચમા ગુણસ્થાનમાં જ અટકી ગયો હતો, જે પાંચમા ગુણસ્થાન વર્તી જીવ હોય ને એને પણ ત્રસ કાય જીવોની ઘાતના અગેન્સ્ટમાં અહિંસા અણુવ્રત હોય છે। મુનિરાજને સ્થાવર જીવોની સામે પણ અહિંસા મહાવ્રત, એ પ્રકારના ઘણા વર્ણન એ डिटेल में तब त्यांची वाँची शको। चलो आगे बढ़िए अपने पी पांच समिति कई है। पांच समिति ईरिया समिति, भाषा समिति, ऐषणा समिति, आदान निक्षेपण समिति और प्रतिष्ठापन समिति। ईरिया समिति शू कि जमीन पर चार हाथ आग जो चालू सेना माटे आग शू काम जो अपने जी रीत रस्ता पर जो चलता हो तो आप बधी बाजू आम जो पड़े ट्राफिक क्या थी आवे छे क्या थी कोई गाड़ी आई कोई रिक्शा क्या थी आवे टोकी न दे। पर मुनिराज ने एवो नियम नहीं। मुनिराज ने नियम सेनो छे कि कोईपण जीवनी हिंसा न थवी जोईए एटले एमनी नजर फक्त जमीन पर ज होय छे नीचे जोईने चलता होय अने केवी रीतना चाले कि ज्यां पोते छे एनाथी चार हाथ आगळ सुधी जोए એટલે એટલું આગળ જોઈને ચાલતા હોય સો દેટ એ સ્પીડથી મેચ થઈ શકે એમ। આપણે પણ નોર્મલી જયારે ચાલતા હોય તો આપણે એ પ્રમાણે આપણી સ્પીડ પ્રમાણે આગળ જોઈને ચાલીએ ને તો એને ઈરિયા સમિતિ કહેવાય છે। પછી ભાષા સમિતિ કોને કહેવાય? ભાષા સમિતિ કોને કહેવાય? હા જનરલી તો પોતાના આત્માના અનુભવમાં જ લીન હોય છે પણ જો એમને વિકલ્પ આવે અને કોઈ કરુણા કોઈ જીવ હોય જેના પર એમને કરુણા બુદ્ધિ થાય તો ઉપદેશ આપવા માટે હિત મિત પ્રિય વાણીનો પ્રયોગ કરે છે એને ભાષા સમિતિ કહેવાય છે। એષણા સમિતિ કોને કહેવાય? નહીં એ તો આદાન નિક્ષેપન સોરી એ તો પ્રતિષ્ઠાપન થયું। એષણા સમિતિ કોને કહેવાય? ના એ આદાન નિક્ષેપણ થયું ને। કોઈ પણ વસ્તુ મૂકે છે અથવા લે છે તો ધ્યાનથી કરે છે કે કોઈ જીવોની હિંસા ન થાય એ તો આદાન અને નિક્ષેપણ। પ્રતિષ્ઠાપન એટલે કે જે મળમૂત્ર આદિ કરવા જાય છે તો એમાં પણ જીવોનો ઘાત ન થાય એ ધ્યાન રાખે છે પ્રતિષ્ઠાપન। એષણા સમિતિ એટલે હા જે એકવાર આહાર લે છે તો આહાર લેવામાં પણ જે જોઈ જોઈને આદિ બરાબર રીતે આહાર લે છે જેનાથી કોઈ જીવોની હિંસા ન થાય એ પ્રકારની પાંચ સમિતિ। એટલે કે પાંચ સમિતિ શું છે? ખરી રીતે તો પાંચ મહાવ્રતનો જ એક વિશેષ અંશ છે કે હિંસા આદિથી બચવા માટે થઈને આ પાંચ પ્રકારના એમ કહે ને કે એક રીતે આચરણ પાડે છે જેનાથી હિંસાની થઈ શકે। પછી પાંચ ઇન્દ્રિય નિરોધ। પાંચ ઇન્દ્રિય નિરોધ શું છે? કે આ સ્પર્શ રસ ગંધ ચક્ષુ અને કર્ણ અને એના વિષયો આ પાંચ ઇન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયથી જાણવા વાળા બાહ્ય ઉદ્ગત પદાર્થરૂપ વિષયો એનો નિષેધ પાંચ ઇન્દ્રિય વિષયોમાં ઇષ્ટ અનિષ્ટ પણ ન માને। નિષેધ એટલે જાણે જાણવું જ નહીં એમ નહીં। નિષેધ એટલે કે ભાઈ હવે મારે એની સાથે કાંઈ સંબંધ નથી। જે જીવ ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ થાય છે એ સમ્યક દ્રષ્ટિ જીવને જ અંદર નિર્ણય તો પાક્કો થઈ ગયો છે કે હું આત્મા જુદો છું અને આ બધા પર પદાર્થ પૂતગલ સ્વરૂપ છે એટલે જુદા છે મારાથી અજીવ છે હું જીવ છું આ બધા અજીવ છે એટલે મારું એમાં કાંઈ નથી એમનામાં મારું કાંઈ નથી હું કાંઈ એમનું કરી શકતો નથી એ કાંઈ મારું કરી શકતા નથી। આવો દ્રઢ નિશ્ચય નિર્ણય એ તો ચોથા ગુણસ્થાનમાં જ થઈ ગયો હતો પણ હવે એનાથી આગળ વધીને જો એ ચોથા ગુણસ્થાનમાં નિર્ણય તો થઈ ગયો હતો પણ હજી એમને પોતાના ચારિત્રની કમજોરી વશ એક આમ ઇન્ટરેસ્ટ થઈ જાય કે લાવને જરાક આ ચાખી લઈએ લાવને જરાક આમ કરી લઈએ સરસ મજાની હવા આવી જાય તો સારું જરાક આમ ઠંડી લાગે આમ થોડું બહુ ગરમી છે સારું લાગે એમ આવી ભૂમિકા ચોથા ગુણસ્થાન વાળાની છે। પાંચમા ગુણસ્થાન વાળાની કેવી ભૂમિકા છે કે થોડાક તો સંયમિત થયા છે પણ હજી ટોટલી છૂટ્યા નથી અને મુનિરાજની કેવી અવસ્થા છે કે ટોટલી છૂટી ગયા છે હવે એમને બાહ્યમાં કોઈ પદાર્થ સાથે કાંઈ લેવા દેવા જ નથી। લેવા દેવા નથી તો શું કરે છે કે નિરંતર પોતાના આત્માના અનુભવમાં જ ડૂબેલા રહે છે પણ જો ત્યાં ન રહી શકે અને બહાર આવી જાય તો બહાર આવી જાય તો પણ આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં કોઈ સારા ખરાબપણું લગાવતા નથી। આપણે ઓલી પૂજામાં આવે ને કે ઓલું ગ્રીષ્મ ઋતુ શિખર કે ઉપર પછી શીત ઋતુ દરિયા કિનારે, તો શું જોઈ જોઈને જતા હશે કે ભાઈ ગ્રીષ્મ ઋતુ આવી, ચાલો હવે મારે ઉપર જવાનું છે, કે એવું વિચારતા હશે કે બહુ ગરમી છે ને, મારે તો ગરમ જગ્યાએ હજી જવું જોઈએ તો જ તો મારું તપ બરાબર થાય કે નહીં. કે જેટલી ગરમી હોય બહારમાં તો એમણે કોઈ તપતી શીલા ગોતવી જોઈએ ને, તો એમનું તપ બરાબર થાય કે નહીં. જો ગરમી વાળી જગ્યામાં ઠંડો માર્બલ ગોતીને બેસી જાય તો તપ કેવી રીતના થાય, એવું વિચારતા છે મુનિરાજ? અરે મુનિરાજને તો કોઈ પદાર્થમાં ડિફરન્સ જ નથી કે આ ઠંડુ છે સારું છે, આ ગરમ છે ખરાબ છે, એવું છે જ નહીં. એ તો બાહ્યમાં જે પણ અવસ્થા હોય છે એનાથી વિરક્ત પોતાના આત્મામાં લીન રહે છે, અને ઇન ડુઈંગ સો, એવું કરવામાં જો ગરમીની ઋતુમાં એવો વધારે ગરમ એવો પથ્થર, બ્લેક પથ્થર ને એવું પહાડની ચોટી પર એકદમ કાળા રંગની શિલા હોય, ખૂબ ગરમીના દિવસ છે, તપતો તાપ છે, અને એ પથ્થર પર આમ જાણે તમે પગ મૂકો તો દાજી જવાય એવી અવસ્થા હોય, અને જો એવામાં પણ એમને તપ કરવાની વારી આવે બીકોઝ ઓફ ઇનડિફરન્સ, તો એમાં એમને વાંધો નથી. ખ્યાલ આવે છે? એટલા એ બધી વસ્તુમાં ઇનડિફરન્ટ હોય છે. એને કહેવાય આ પાંચ ઇન્દ્રિયનો નિરોધ, એમ એ પદાર્થ પ્રત્યે કોઈ એમને રસ જ નથી. આપણે મુનિરાજ આહારદાન લેવા જાય ને, તો આહારદાન લેવા જાય તો કયો આહાર સારો? જેવી રીતના આદિનાથ ભગવાનને શેરડીનો રસનો આહાર મળ્યો ને, મહાવીર ભગવાનને ઓલું ખીર, ઓલું જે પણ ઓલું કોદાનો કે એવો ખીરનો આહાર મળ્યો, તો કયો સારો? કયો આહાર સારો ને કયો આહાર ખરાબ? ઇનડિફરન્ટ. આ એને કહેવાય રસનેન્દ્રિયથી ઇનડિફરન્ટ છે. આ પાંચ ઇન્દ્રિયના વિષયોના નિરોધનો શું મતલબ છે? કે હવે ઈ ઇન્દ્રિયોથી બહાર જે પણ જણાય છે, જણાય તો છે, જ્ઞાનનું કામ છે એટલે જાણવું તો થશે ને. જીવનું ગુણ છે જ્ઞાનનું. હવે જ્ઞાન ગુણનું કામ છે જાણવું, એટલે જણાશે તો ખરું, એમને નહીં જણાય એવું નથી, પણ એમાં કોઈ સારા ખરાબ પ્રાણનો ભાવ એમને આવતો નથી. એને કહેવાય પાંચ ઇન્દ્રિયોનો નિરોધ. બરાબર. પછી જે છ આવશ્યક, આ છ આવશ્યક તો આપણે હમણાં આચાર્ય ભગવાનમાં પણ જોયા, એ સેમ ટુ સેમ છે, કે સામાયિક કરવી, વંદના કરવી, ચોવીસ તીર્થંકર ભગવાનની સ્તુતિ અથવા પંચ પરમેશ્વરની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર, એ આપણે જોઈ લીધા. જો આગળ વધીએ છે. અચ્છા, આ ભાઈ હમણાં આપી ગયા એક કરેક્શન. આપણે જે ષટ્ખંડાગમની વાત કરી, તો જે મહાબંધ અધિકાર છે છઠ્ઠો અંગ, ષટ્ખંડાગમ કીધું ને, છ અંગ છે, છ ખંડ છે, તો છઠ્ઠો ખંડની સાત બુક્સ છે, એને મહાબંધ અધિકાર કહેવાય. તો મેં છ બુક કીધું હતું, સાત બુક છે, અને જે પહેલા પાંચ ખંડ છે એના 16 ભાગ છે, જેને જેને ધવલા ટીકા કહેવાય. બરાબર. ઓકે, ચાલો. જો હવે સાત અન્ય ગુણ છે આચાર્ય ભગવાનના, કયા છે? કેશ લોચ. મુનિરાજ કોઈ પણ પરિગ્રહથી રહિત છે ને, હવે કોઈ પણ પરિગ્રહથી રહિત છે તો કાતરને બધું ક્યાં ગોતવા જાય હેર કટિંગ કરવા માટે? કે કોઈની પાસે કરાવી લે તો શું વાંધો છે? ખ્યાલ આવે? અરે મુનિરાજને એટલા વિકલ્પમાં બી બહાર આવવું પસંદ નથી કે મારે આ વાળને બધું વધી ગયું છે, ચલો તો બીજી આર્ગ્યુમેન્ટ લે, વાળ કપાવવાની શું જરૂર છે, ભલે ને વધતા, પણ ના, એમાં એમને હિંસાનો દોષ લાગે છે. કેમ કે જ્યાં એમના, જો હવે સપોઝ આ જો હવે એક્સેપ્શન જોઈએ, જેવી રીતના બાહુબલી મુનિરાજ છે, તો બાહુબલી મુનિરાજ તો દીક્ષા લીધી અને એક જગ્યાએ સ્થિર થઈ ગયા, એવા સ્થિર થઈ ગયા કે એક વર્ષ સુધી હલ્યા જ નહીં ત્યાંથી, તો એક વર્ષમાં વાળ બાળ વધે છે. તમે ડિસ્ક્રિપ્શન વાંચો ભરતેશ વૈભવને એમાંથી, તો એમાં એવી રીતના વર્ણન આવે છે કે એમના વાળ એટલા વધી ગયા કે એમાં પક્ષીઓએ માળો બાંધવા લાગ્યા, બધા બર્ડ્સ એનું નેસ્ટ બનાવે ને ઝાડ ઉપર, તો વાળ વધી ગયા તો એમાં નેસ્ટ બનાવવા લાગ્યા, જ્યાં ઊભા હતા ત્યાં ઓલું માટીને બધાને એમાં બધા સાપે એના બિલ બનાવી દીધા, એવું બધું વર્ણન ત્યાં આવે છે. તો હવે બોલો, એક તો છે એમનો કેશ લો જ, અને બીજી બાજુ બાહુબલી મુનિ રાજના વાળ આટલા વધી ગયા, તો કયું સાચું? વિચાર આવે કે નહીં આપણને? જો બાહુબલી મુનિરાજ સ્પેશિયલ હતા થોડા, કેમ કે એમને એટલા એ પોતાના આત્મામાં ઉતરી ગયા હતા, એટલે કોશિશ કરતા હતા. એમનો આપણે આમ કહે ને કે અડગ જ્ઞાન બળના ધારી હતા, અને કેવા હતા કે અખંડ સાધના, એક રીતે એમણે અખંડ રીતે સાધના કરી, એટલે એક જગ્યાએ જ્યાં સ્થિર થયા તો ત્યાંથી હલ્યા જ નહીં. માટે આવું બધું એમને થઈ ગયું. પણ એ બહારના જે પરિવર્તન છે એનાથી જીવને અંદરમાં એના ભાવોને દોષ નથી. હવે બીજા કોઈ મુનિરાજ હોય જે આમ તો બધું નોર્મલ ક્રિયાઓ કરે છે, સમજો આ શટ આવશ્યક આદિ પાડે છે, વિકલ્પમાં આવે છે, પોતાના આત્મામાં પણ લીન થાય છે, પણ સાથે બહાર આવી જાય છે. અને બહાર આવી જાય અને જો એમને જ્ઞાન થાય છે કે ભાઈ આવી રીતના વાળ બાળ વધી ગયા છે, અને જો એનો ઈલાજ ન કરે તો હિંસાનો દોષ લાગે, ખ્યાલ આવે છે? એટલે બહુ માઇનર ડેલિકેટ એમાં ફરક છે. તો મુનિરાજ એ હિંસાથી બચવા માટે પોતાનો કેશ લોચ કરે છે. કોઈ બહાર બીજા પરિગ્રહ કે કોઈના પર ડિપેન્ડન્સ રાખવી એ એમને પસંદ નથી. જંગલમાં રહેતા હોય વાળ કપાવવા ક્યાં જાય? એટલે પોતે જ પોતાની જ રીતે પોતાના હાથથી કેશ લોચ કરે છે. સે અગેન,
સંભળાયું?
બાહુબલી મુનિરાજ તીર્થંકર નથી, એક સામાન્ય કેવડી થયા છે. તીર્થંકર તો 24 જ થાય ને, તો તીર્થંકર જે થાય એને તો તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય હોય, એમને સમોસરણ આદિની રચના થાય, તો એવી રચના બાહુબલી મુનિરાજને નથી થઈ. બધાને થયું જરૂરી નહીં, ભરત ચક્રવર્તી પણ તીર્થંકર ન થયા, એ તો સામાન્ય કેવડી થયા. પણ 24 તીર્થંકર સિવાય પણ બીજા મહાપુરુષો છે કે નહીં? તો બસ આ એવા મહાપુરુષો હતા બધા એ સમયના, એ મહાપુરુષો હતા. ચાલો આગળ. પહેલું જોયું આપણે કેશ લોચ, બીજું અચેલપણું એટલે વસ્ત્ર રહિત દિગંબરપણું. જો હવે ક્યાંય કંઈ આવે છે, હા આપણે અહીંયા નીચે વાંચીએ, નીચે કોઈ પેરેન્થેસિસ વાળું વંચાય છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ વંચાય છે ને, નીચે જ પેરેગ્રાફ છે. જો આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેય નિશ્ચય રત્નત્રય અર્થાત શુદ્ધો ઉપયોગરૂપ મુનિરૂપ જે આત્મ સ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર એટલે કે સાવધાન અથવા જાગૃત રહે છે. બરાબર, આ તો આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ કે મુનિરાજ પોતાના જ નિશ્ચય રત્નત્રયથી નિરંતર પોતાના આત્મામાં જ રહે છે. આ તો બહાર આવવું અને આ બધી ક્રિયા જે આમાં લખી છે એ બધું કરવું એક્સેપ્શન છે. પણ અહીંયા હવે મુનિરાજના જીવનમાં વર્ણન શું કરે? કેમ કે આખો વખત પોતાના આત્મામાં લીન હોય છે, તેમાં વર્ણન શું કરે? વર્ણન તો ત્યાં કરે ને જ્યાં વિવિધતા જોવામાં આવે. ઓલું તો એક જ પદાર્થમાં લીન છે, એમાં વિવિધતા કાંઈ નથી. તો જે બહાર આવે છે એ તો એક્સેપ્શનલ મોમેન્ટ છે. એ એક્સેપ્શનલ મોમેન્ટમાં જે પણ વિવિધતા આવે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે 28 મૂળ ગુણના માધ્યમથી. બરાબર, એટલે આપણે વાત કરી. જો બાહ્યમાં 28 મૂળ ગુણોના ધારક હોય છે, હવે મારે તો આ વસ્તુ બતાવી દે, તેમની પાસે દયાનું ઉપકરણ પીછી, શૌચનું ઉપકરણ કમંડલ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. અહીંયા જે કીધું છે ને કે અચેલપણું વસ્ત્ર રહિત દિગંબરપણું, એ મુનિરાજ અપરિગ્રહ વ્રતના ધારી હોય છે, એમની પાસે કોઈ જ પરિગ્રહ નથી. આ શ્રીમદજીની આમાં આવે છે ને અપૂર્વ અવસરમાં કે દેહ માત્ર એક સંયોગ હવે બાકી છે. હવે કેવું છે કે આ શરીર જ એક એમનો સંયોગ છે, એના સિવાય બીજા કોઈ જ સંયોગ એમના નથી. અને આ શરીર પણ શું કામ છે? કેમ કે છોડી શકાય એવું નથી. જ્યાં સુધી હજી સાધક ભૂમિકામાં છે ત્યાં સુધી જો શરીરને છોડી દે તો આ ભાવમાંથી બીજા ભાવમાં વયા જાય, મનુષ્યમાંથી બીજા ભાવમાં વયા જાય, સમજો દેવગતિ આદિમાં વયા જાય, તો અત્યારની ઊંચી ભૂમિકા છે એમની, સંયમિત જીવન છે, એમાંથી ત્યાં અસંયમિતમાં વયા જાય, ખ્યાલ આવે છે ને? જે હમણાં જ પ્રવચન સારનો મારો સ્વાધ્યાય ચાલે છે એમાં આ બધો પોઈન્ટ બહુ જ સરસ આવે છે કે મુનિરાજ ભલે આ શરીર પ્રત્યે એમને જરાય મમત્વ નથી, પણ તો પણ મુનિરાજ પોતે લોજિકથી કામ કરે છે. એમ નહીં કે ઇલોજિકલ થઈને એટલું કઠોર તપ કરી નાખે, એટલું કઠોર તપ કરી નાખે કે આ શરીર ક્ષીણ થઈ જાય અને દેહનો ત્યાગ થઈ જાય. હવે દેહનો ત્યાગ કરીને શું ફાયદો? જે એમને આત્માની સાધના કરવી છે અને જો શરીર છૂટી જાય તો ફાયદો શું? અહીંયાથી બીજા ભાવમાં વયા જશે અને ત્યાં તો ઉલટા અસંયમિત જીવનમાં આવી જશે. કેમ કે બીજા ભાવમાં જાય તો મેક્સિમમ ચોથું ગુણસ્થાન થાય. મનુષ્યમાંથી મનુષ્ય તો મિથ્યા દ્રષ્ટિથી થાય, એટલે સેકન્ડ ટાઈમ મનુષ્ય ક્યારેય ન થઈ શકે. ખ્યાલ આવે? જે ભાવલિંગી મુનિરાજ હોય નિયમથી સ્વર્ગમાં જ જાય, બીજી કોઈ ગતિમાં ન જાય. હવે સ્વર્ગમાં જશે તો ત્યાં મેક્સિમમ સમ્યક દ્રષ્ટિ થઈ શકશે, પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં બી ન જઈ શકે. તો મુનિરાજ એવું લોસનો ધંધો કરતા નથી. ખ્યાલ આવે છે? તો શું કરે છે કે હા, શરીરને પણ સ્માર્ટલી ટકાવી રાખે છે. ભલે એમાં એમને જરાય ઇન્ટરેસ્ટ નથી, એમાં એમને જરાય પોતાપણું નથી, પણ ઓલા એટલા કડક સંયમ પાડીને શરીરનો ઘાત કરી નાખતા નથી પોતે. તો જેટલું મિનિમલ એફર્ટ્સથી શરીર ચાલ્યા કરે એટલું ચલાવે છે. તો દેહ માત્ર એમને પરિગ્રહ છે, બરાબર? એટલું તો આપણે કીધું. અને એટલું બેસે છે એ પોતાના આત્મામાં નિરંતર લીન રહે છે અને સાથે દેહ માત્ર પરિગ્રહ. હવે આટલું જ એમની પાસે હોય છે તો એની સાથે બીજી આ બે ત્રણ વસ્તુ શું કામ? મારો પોઈન્ટ સમજાય છે કે ભાઈ એમને તો દેહ માત્ર પરિગ્રહ, બીજું કાંઈ જોઈતું જ નથી. જીવ તો એકદમ એમ કહે ને કે એકદમ છૂટો જ છે ને, જાણે એક અલગ જ પદાર્થ છે ને. તો હવે એને કોઈ પૂજગલની શું જરૂરત પડે? તો અહીંયા શું કહે છે કે પોતાના દયા માટે પીછી એમનું એક ઉપકરણ છે અને શૌચ માટે ઓલું કમંડલ છે. આ બધા છે ને એને ઓલું કહેવાય, ઉપકરણ જે કહેવાય છે ને, એ ઉપકરણના નામ પર બહુ બધા લફડા ચાલે છે. ખ્યાલ આવે છે? પછી લોકો શું કહે કે આ તો હવે કાળ જેવો છે એ પ્રમાણે આપણે ઉપકરણ પણ રાખવા પડે કે નહીં? એ જમાનામાં આપણે પીછી અને કમંડર ખાલી બે જ ઉપકરણ રાખતા હતા. હવે આ જમાનામાં એટલે ત્યારે એકચ્યુઅલી તમે જોયો ને તો બે જ ઉપકરણ છે. આ શાસ્ત્ર પણ એકચ્યુઅલી એક્સેપ્શનલ છે, એમ કે ક્યારેક શાસ્ત્ર રાખે છે. એ પણ મુનિરાજ શાસ્ત્ર રાખતા નથી, એ તો વાંચે, કોઈ તાડપત્ર કે હાથમાં આવે તો વાંચે અથવા પોતે લખે અને પછી ત્યાં મૂકીને વયા જાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે તો સાથે ન લઈ જાય. પણ હવે આપણે હવે શું થયું કે ભાઈ હવે એટલો ક્ષયોક્ષમ તો છે નહીં, તો હવે આખો દિવસ ઉપયોગ લાગે કેવી રીતના? તો વાંચવા માટે કંઈક તો જોઈએ ને. તો ચાલો ઉપકરણ તરીકે શાસ્ત્ર પણ ઉપકરણ તરીકે, બરાબર? હવે તમે એક્સેપ્શન્સમાં તમે લોકો કંઈ કમી પછી રાખે નહીં કે ભાઈ ક્યાં સુધી વાંચવું, આ એક શાસ્ત્ર તો વંચાઈ જાય. પણ આપણી પાસે ઘણા બધા શાસ્ત્રો હોય તો સારું પડે ને, તો એક ટેબ્લેટ રાખી લઈએ, એ પણ ઉપકરણ છે કે એની અંદર આપણે શાસ્ત્ર ભરી દીધા જુદા જુદા અને પછી એમાં વાંચી શકાય છે. ખ્યાલ આવે છે કે? અચ્છા, હવે એ જમાના જુદા હતા ત્યારે તો શરીરના ઘાટ ને એવું બધું મજબૂત હતું. હવે આ જમાના જુદા છે, એટલે આ જમાનામાં આ જે બાહ્ય વાતાવરણ ને એવું બધું છે કે આવા શરીરથી તમે નગ્નતાથી પાડી ન શકો. તો શું છે, એક કપડું રાખવું શું છે? એમાં ઉપકરણ છે. આ ખ્યાલ આવે છે કે નહીં? આ પછી ઇટ બીકમ્સ ઇનડેફિનેટ, એમ કે પછી તો કોઈ અંત નથી. ખ્યાલ આવે છે ને? એટલે જો તમે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળો તો વારે ઘડીએ ઠોકી ઠોકીને બેસાડે છે આપણને કે એમાં કાળની કોઈ મર્યાદા નથી. ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય કે ગમે તે હોય, પહેલા હોય કે અત્યારના હોય, મુનિરાજ તો એને જ કહેવાય જે નગ્ન દિગંબર મુનિ દશાધારી હોય તેને. અને એક્સેપ્શનમાં પણ આ બે જ એક્સેપ્શન એમને હોય છે કે એક કે આ જે એમને ત્રસ અને સ્થાવર બેવ જીવોના ઘાતનો એ બેવ જીવોના હિંસાથી રહિત મહાવ્રત છે, તો જે હવે એમના શરીર આદિ પર જે સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થતી હોય तो एमना निमित्ते एनो घात न थाय एना माटे थईने एक ओली पीछी राखे छे। ए पीछी पण गमे ते न होय, मोर पीछी ज होय। के मोर पीछी ना, जे मोर ना पीछा होय ने एटला सुवाळा होय के एनाथी तमे आम करो तो ए कोई जीवोनी हिंसा न थाय। आपणे जे झाड़ू करीए ने घरमां, ए झाड़ूओ जे होय ने ए ओला શું કહેવાય એને, ઓલા ઓલું ઝાડ હોય ને, હા એ ફૂલ ઝાડું, પણ એ ઓલા ઝાડ ના બને ને જે ઓલા ફાઈબરસ હોય, હા એટલે એ છે ને એ ફાઈબર બહુ કડક હોય, તમે એનાથી ઝાડું કાઢો તો જે કોઈ સૂક્ષ્મ જીવો હોય તો એ સૂક્ષ્મ જીવોના શરીર બહુ કોમળ હોય અને આ ઝાડુથી એની રક્ષા ન થાય, ખ્યાલ આવે છે ને। એટલે આપણા જૈન મંદિરનો જે ગભાર હોય ને, આ તો આપણે ઓપન છે, પણ બીજે કોઈ પણ જગ્યાએ જે ગભાર હોય ને એ ગભારાને સાફ કરવાનું ઝાડું મોર પીછીનું બને, આ આપણું નોર્મલ ના હોય ઝાડું, ખ્યાલ આવે છે કે નહીં। આ તો હવે ઘણી જગ્યાએ તમને આમાં પણ વેરિએશન જોવા મળે છે, ઘણી જગ્યાએ લોકો પ્લાસ્ટિકના ને બધા વાપરે, પણ દેટ ઇઝ નોટ કરેક્ટ, કેમ કે એ જે જીવ પોતે ત્યાં મહાવ્રત આદિનું ધારી છે, એ મુનિરાજ હતા પછી મહાવ્રત લઈને પછી હરિયંત ભગવાન ત્યાં ને, તો એમના સ્થાનમાં કોઈ જીવોની હિંસા કેવી રીતના થઈ શકે। એના માટે જઈને આપણા મંદિરોમાં અમુક એવા નિયમો હોય છે કે આ બધું એ ઝાડું એકદમ કોમળ હોવું જોઈએ। તો આ મોર પીછીનો એ પીછી બને છે, ખ્યાલ આવે છે, જેનાથી એ જીવોને એનું પરિમાર્જન કહેવાય કે શરીરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પરિમાર્જન કરીને જાય છે, એટલે એ બધા જીવો ત્યાં જ એ વાતાવરણમાં જ વિસર્જન થઈ જાય અને એ સાથે બીજા વાતાવરણમાં ન જાય। એટલે એમના નિમિત્તે હવે સપોઝ મુનિરાજને અહીંયાથી બીજી જગ્યાએ જવાનું મન થાય તો બીજી જગ્યાએ જવામાં તડકામાંથી છાયડામાં જાય છે, તો એ જીવોની હિંસા એમના નિમિત્તે ન થાય માટે એ આ સંયમના ઉપકરણ તરીકે એમને પીછી હોય છે, ખ્યાલ આવે। અને સેકન્ડ જે લખ્યું શૌચનું ઉપકરણ કમંડળ, એટલે કમંડળ હોય ને એ કમંડળની અંદર પાણી હોય, એ પાણી શેના માટે હોય કે શારીરિક શુદ્ધિ માટે હોય, કે હવે જેવી રીતના એ મલમૂત્ર આદિનું વિસર્જન કરવા જાય, હવે એ બધું એમના શરીર પર ચોંટેલું હોય તો એમાં પણ જીવ ઉત્પન્ન થાય તો ત્યાંય પાછા હિંસા થાય છે। એટલે એમના નિમિત્તે વળી પાછી એ હિંસા ન થાય એના માટે ખાલી ક્લિનલીનેસ માટે એ હોય છે, બાકી શરીરને ક્લિનલીનેસ માટે નથી, ખ્યાલ આવે છે ને, શરીરને કઈ એનાથી નાવડાવતા દોડાવતા નથી, કેમ કે એમને જો આગળ અહીંયા આવશે એમને તો અસ્નાનતા એક એમનો મહાગુણ છે, 28 મહાગુલા મૂળગુણમાંથી, ખ્યાલ આવે છે। જો આપણે શેની ચર્ચા ચાલી આટલી બધી, કેમને એમને અચેલપણું એટલે કે નગ્ન દિગંબર વસ્ત્ર રહિત દિગંબરપણું એ એમનો એક અન્ય ગુણ છે, 7 ગુણમાંથી એક ગુણ શું કીધો કે નગ્ન દિગંબર અવસ્થા જ હોવી જોઈએ તો જ એ સાચા મુનિ ગણાય છે। તીર્થંકર મુનિરાજને ઉપકરણ ન હોય, તીર્થંકર મુનિરાજને તો જન્મથી જ આહાર છે ને નિહાર નથી, હવે નિહાર નથી તો કમંડલની જરૂરત નથી, અને તીર્થંકર મુનિરાજના શરીરના આધારે કોઈ જીવોની હિંસા થાય જ નહીં, એટલે એમને પીછી પણ ન હોય, એવા જ એમના અતિશય છે। પછી જો આગળ જઈએ પછી એક 7 અન્ય ગુણમાંથી ત્રીજો અસ્નાનતા, અસ્નાનતા જો નાવાનો પરિગ્રહ એમને રાખવો પડે તો એના માટે બધી વ્યવસ્થા કરવી પડે ને, પાછી પાણીની વ્યવસ્થા કરવી પડે, નાય ક્યાં કોઈ જગ્યાની વ્યવસ્થા કરવી પડે, હવે એ જગ્યામાં જીવોની હિંસા ન થાય એના માટે પાછી ત્યાં શુદ્ધિની વ્યવસ્થા કરવી પડે, પાણીની અંદર જીવોની હિંસા ન થાય એના માટે પાણી શુદ્ધ રાખવું પડે, પાણી શુદ્ધ રાખવા માટે ગળના આદિ વસાવવા પડે એમને, ખ્યાલ આવે છે કે એક વસ્તુ કરવા માટે આખી આખો સંસાર વસી જાય છે, અને જ્યાં શરીર જ એમનું નથી તો શરીરને નવડાવીને શૃંગાર આદિ કરીને એમાં એમનું શું પ્રયોજન છે। હા જ્યાં જીવોની હિંસા ન થાય એ જાતની એ કાળજી રાખે છે, એના સિવાય શરીરમાં અસ્નાનતા એમને હોય છે। પછી નેક્સ્ટ ભૂમિશયન, ભૂમિશયન એટલે જમીન ઉપર સૂવું, 6 ડાળામાં આવે છે કે મુનિરાજને પાછલી રાતમાં એક અંતર્મુહૂર્તની ઊંઘ હોય છે, એટલે એ પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે સાંભળીએ તો વધારે ક્લેરિફિકેશન આપે. શું કે પોણી સેકન્ડની ઊંઘ હોય, 3/4 સેકન્ડ, એનાથી જો વધારે સુઈ જાય તો સાતમા ગુણસ્થાનમાં ન જાય, અને સાતમામાં જો અંતર્મુહૂર્તથી વધી ગયો, છઠ્ઠામાં ટાઈમ અંતર્મુહૂર્તથી વધી જાય તો ગુણસ્થાન પડી જાય. ખ્યાલ આવે? છઠ્ઠું સાતમું ગુણસ્થાન એમાં નિરંતર ઝૂલતા રહે છે. એમાં જો ન ઝૂલી શકે, સપોઝ એક્સેસિવ સાતમામાં રહી જાય તો આગળ શ્રેણીમાં ચડીને આગળ વધી જાય, અને એક્સેસિવ છઠ્ઠામાં રહી જાય તો નીચે પડી જાય, એવી મુનિરાજની ભૂમિકા હોય છે. એટલે એને અકોર્ડિંગલી ભૂમિ શયન તો લખ્યું છે, પણ એમની કંઈ આમ જાણે સુઈ જતા હોય આપણી જેમ 6-8 કલાક એમ નથી, આ તો આખો દિવસનો પરિશ્રમ હોય મુનિરાજનો. મુનિરાજ એક જગ્યાએ સ્થાન પર બેઠા હોય કે ઊભા હોય, જો ખડગાસનમાં ઊભા હોય તો કલાકો સુધી ઊભા હોય, પદ્માસનમાં બેઠા હોય તો પણ એક જ પોઝિશનમાં કલાકો સુધી બેઠા હોય. આહાર આદિ લેવા જાય તો જંગલમાં જ્યાં રહે છે ત્યાંથી આહાર જે નગરી હોય તો મિનિમમ કિલોમીટર્સનું ડિસ્ટન્સ હોય, એટલું ચાલીને જાય ચાલીને આવે, તો શારીરિક પરિશ્રમ તો ઘણો છે એમને, પણ પોતાના આત્માના આનંદના બળથી એમને એ પરિશ્રમને કારણે પ્રમાદ થતો નથી, અને પ્રમાદ થતો નથી એટલે ત્યાં એમને એવી ઊંઘની કોઈ સિસ્ટમ નથી. ખ્યાલ આવે ને? ચાલો આગળ. જો આ 3 છે જોઈ લઈએ. દાંતણ ન કરવું એટલે દાંત આદિ સાફ ન કરવું, તો એ તો ઓલું અસ્નાનતામાં શરીર જ સાફ નથી કરતા, તો દાંત આદિ સાફ કરવાનું કોઈ પ્રયોજન નથી. ઉભા ઉભા ભોજન કરવું અને દિવસમાં 1 વાર આહાર કરવો. હવે એમાંય તમે જુઓ તો ઘણા બધા, મેં હમણાં તમને એક્ઝામ્પલ્સ આપ્યું ને કે ભાઈ જૂના જમાનામાં એવા શરીર હતા કે 1 વાર આહાર કરીને ચાલતું હતું, હવે અત્યારે નથી ચાલતું. તો સાંજના ખાલી દૂધ લઈ લઈએ તો વાંધો નહીં, ખાલી થોડા ફ્રૂટ લઈ લઈએ તો વાંધો નહીં. ખ્યાલ આવે? મુનિરાજને ગમે તે કાળ હોય મુનિરાજની અવસ્થા આવી જ હોય છે, જે પોતાના આત્માના ઉત્કૃષ્ટ આનંદમાં ડૂબેલા છે, જેને પોતાના આત્માના આનંદ સિવાય બીજા વિકલ્પ જ ગમતા નથી, તો એ બધી આમાં એવી આર્ગ્યુમેન્ટ આવવાનો પ્રશ્ન ક્યાં છે? ખ્યાલ આવે છે? જે સાચા મુનિરાજનું સ્વરૂપ જો સમજી શકે તો એ ઓટોમેટિકલી આ નગ્ન દિગંબર મુનિ અવસ્થા પર જ આવીને અટકે, એના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. ખ્યાલ આવે છે? મુનિરાજ જે પોતાના અંદરના આત્મિક જીવનમાં જેવા ઊંડા ઉતરેલા હોય છે, એવા ઊંડા ઉતરવા માટે એ બહારમાં આવી જ ભૂમિકા હોવી જોઈએ, એના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. એટલે એના માટે થઈને 28 મૂળગુણ કીધા કે જે ખરેખર એવી આત્માની ઊંચી અવસ્થામાં હોય એને બહારમાં આવા જ આચરણ હોય છે. જો આ નીચે પેરેન્થિસિસમાં આપણે અડધું તો વાંચી લીધું કે દયાનું ઉપકરણ પીછી, શૌચનું ઉપકરણ કમંડલ, અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્ર કથિત 46 દોષ એટલે કે 32 અંતરાય અને 14 આહાર સંબંધિત દોષ એનાથી રહિત શુદ્ધ આહાર લે છે. તે જ મોક્ષ માર્ગના સાધક સાચા ગુરુ છે અને એ જ ગુરુ કહેવાય છે. જો એ આ જે દોષ આદિ છે એની ચર્ચા આપણે પછી નેક્સ્ટ ટાઈમ કરશું. નેક્સ્ટ ટાઈમ લગભગ આપણો અધિકાર પૂરો થઈ જશે, કેમ કે એમાં આપણે હવે અરિયન ભગવાનના જે દોષ છે 18 દોષ અને સાચા આગમ સર્વજ્ઞ ભગવાન આદિનું સ્વરૂપ થોડુંક જ બાકી. ચાલો જીનવાની સ્થિતિ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલો જીનવાણી માતનો જય હો.